એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર. વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારની આ જ્ઞાનગોષ્ઠીમાં આપનો સ્વાગત છે. આજે આપણે આમ તો એક એવા પુસ્તક અને એના લેખકની વાત કરવાના છીએ જેણે ખરેખર રમતગમતની દુનિયામાં અને ખાસ કરીને કહીએ તો નેતૃત્વના ક્ષેત્રમાં એકદમ અનોખી છાપ છોડી છે. પુસ્તક છે 11 રિંગ્સ ધ સોલ ઓફ સક્સેસ, એટલે કે 11 રિંગ્સ સફળતાનો આત્મા, અને લેખક ફિલ જેક્સન.
ફિલ જેક્સન, હા, એટલે NBA, મતલબ કે અમેરિકન પ્રોફેશનલ બાસ્કેટબોલના ઇતિહાસના સૌથી સફળ કોચ. 11, કુલ 11 ચેમ્પિયનશિપ રિંગ્સ.
11?
હા, 6 શિકાગો બુલ્સ સાથે અને 5 લોસ એન્જલસ લેકર્સ સાથે. આ આંકડો જ આમ જુઓ તો અદ્ભુત છે, પણ આ પુસ્તક ખાલી જીતના આંકડાઓની વાત નથી કરતું.
બરાબર, એ જ મુદ્દો છે. આ પુસ્તક એ વાતની ઊંડી ચર્ચા કરે છે કે જેક્સનને આટલી બધી સફળતા મેળવી કઈ રીતે, એમની પદ્ધતિ એમ કે એને પરંપરાગત બિલકુલ નહોતી.
સાચી વાત છે.
એમણે માઇન્ડફુલનેસ, એટલે કે પેલી વર્તમાન ક્ષણ પ્રત્યેની સજાગતા, પછી ઝેન બૌદ્ધવાદના સિદ્ધાંતો અને મૂળ અમેરિકન આદિવાસીઓનું જ્ઞાન, આ બધું એમણે પોતાની કોચિંગ ફિલોસોફીમાં વણી લીધું હતું.
હા,
અહીં વાત છે આમ તો આંતરિક શાંતિથી શરૂ કરીને બાહ્ય સફળતા સુધી પહોંચવાની.
અને એટલે જ મને લાગે છે કે એમની વાર્તા આજે પણ એટલી જ પ્રસ્તુત છે, કારણ કે એ શીખવે છે કે માઇકલ જોર્ડન, કોબી બ્રાયન્ટ, શાકિલ ઓનિલ આવા જે મોટા અહંકારવાળા પણ અસાધારણ પ્રતિભાશાળી ખેલાડીઓ હોય ને,
હા, સુપરસ્ટાર્સ,
એમને ફક્ત નિયંત્રિત કરવાને બદલે એક સહિયારા લક્ષી માટે કેવી રીતે પ્રેરિત કરવા. અને આ વાત ખબર છે ખાલી સ્પોર્ટ્સ ટીમ માટે જ નહીં, પણ કોઈ પણ સંસ્થા કે સમૂહ માટે બહુ મહત્વની છે.
ચોક્કસ. તો ચાલો ફિલ જેક્સનની આ અસાધારણ સફરને થોડી વધુ નજીકથી જોઈએ. એમના શરૂઆતના વર્ષો એ કેવા હતા જેણે એમના વ્યક્તિત્વનો પાયો નાખ્યો હશે?
એમનો ઉછેર, જો, ખૂબ જ ધાર્મિક કહી શકાય એવા માહોલમાં થયો હતો. એમના માતા પિતા પેન્ટેકોસ્ટલ મંત્રી હતા.
ઓ
હા, એટલે એમનામાં નાનપણથી જ પેલી સમુદાયની ભાવના, શિસ્ત અને એક મિશન માટે સમર્પિત થવાની વાત, એ બધું વિકસ્યું. અને પોતે પણ એક સારા બાસ્કેટબોલ ખેલાડી હતા, ન્યૂયોર્ક નિક્સ ટીમ સાથે રમતા અને 2 વખત ચેમ્પિયન પણ બન્યા હતા.
અને મને લાગે છે ખેલાડી તરીકેના એમના સમય દરમિયાન એમના કોચ રેડ હોલ્ઝમેન એમનો પ્રભાવ પણ ઘણો ઊંડો પડ્યો હશે, ખરું ને?
બિલકુલ. હોલ્ઝમેનનો જે ટીમ ફર્સ્ટ અભિગમ હતો, મતલબ કે બોલ સતત ફરતો રહે અને કોઈ એક જ ખેલાડી પર બધી નિર્ભરતા ન હોય,
હા,
એને જેક્સન પોતે બાસ્કેટબોલ નિર્વાણનો પહેલો અનુભવ કહે છે. આ અનુભવે ટીમ વર્કના મહત્વને એમના મનમાં આમ કહીએ તો સ્થાપિત કરી દીધું.
હા,
અને સાથે સાથે એ જ સમયગાળામાં એમને ઝેન બૌદ્ધવાદ અને ધ્યાન જેવી બાબતોમાં પણ રસ પડવા લાગ્યો, જે પાછળથી એમની કોચિંગ શૈલીનો એકદમ અભિન્ન ભાગ બની ગયો.
ખેલાડી તરીકેની કારકિર્દી પછી એમણે પેલી નીચલી લીગ CBAમાં કોચિંગ શરૂ કર્યું અને ત્યાં જ એમણે પોતાની પદ્ધતિઓ, ખાસ કરીને પેલી ટ્રાયેંગલ ઓફેન્સ સાથે પ્રયોગો શરૂ કર્યા.
હા, આ ટ્રાયેંગલ ઓફેન્સ શું હતું? બરાબર, ટ્રાયેંગલ ઓફેન્સ એટલે એ ટેક્સવિન્ટર દ્વારા વિકસાવેલી એક થોડી જટિલ પણ બહુ અસરકારક રમત પદ્ધતિ હતી. એમાં થાય એવું કે કોર્ટ પર 3 ખેલાડીઓ એક ત્રિકોણ બનાવે અને પછી બોલ અને ખેલાડીઓ બંને સતત જગ્યા બદલતા રહે.
અચ્છા.
આનો મુખ્ય ફાયદો એ હતો કે રમત કોઈ એક સ્ટાર ખેલાડી પર કેન્દ્રિત ના રહે, બધાને તક મળે અને ટીમ તરીકે રમવું એ જ મુખ્ય બની જાય. આ સિસ્ટમ પછી તો જેક્સનની ઓળખ જ બની ગઈ.
અને પછી આવી મોટી તક શિકાગો બુલ્સના મુખ્ય કોચ તરીકે એમની નિમણૂક, અને અહીં એમનો સામનો થયો માઇકલ જોર્ડન સાથે, જે એ સમયના આમ તો નિર્વિવાદ સુપરસ્ટાર હતા.
હા, અને એ જ સૌથી મોટો પડકાર હતો. જોર્ડન એવા ખેલાડી હતા કે જે વ્યક્તિગત રીતે આખી રમત પર હાવી થઈ જતા.
બરાબર.
જેક્સને એમને સમજાવવું પડ્યું કે ટીમની સફળતા માટે ટ્રાયેંગલ ઓફેન્સ જરૂરી છે અને એનાથી તમારી, એટલે કે જોર્ડનની, મહાનતા ઓછી નહીં થાય પણ ટીમની જીતમાં એ વધુ ઝડકશે. આ માનસિક પરિવર્તન લાવવું સહેલું નહોતું ખરેખર.
પણ તેઓ સફળ રહ્યા, અને કેવી રીતે? બુલ્ઝે 1991-1993 સુધી સતત 3 ચેમ્પિયનશિપ જીતી, જેને થ્રીપીટ કહેવાય છે. આ દરમિયાન એમણે ટીમમાં પેલું ધ્યાન અને સેક્રેડ હૂપ જેવી વિભાવનાઓ દાખલ કરી. આ સેક્રેડ હૂપ શું હતું?
સેક્રેડ હૂપ એ મૂળ અમેરિકન લાકોટા સિયુક્સ પરંપરામાંથી પ્રેરિત એક વિચાર હતો. આમ સમજો કે ટીમ મીટિંગ માટે એક પવિત્ર વર્તુળ જેવું, જ્યાં દરેક વ્યક્તિ સમાન ગણાય અને પોતાના વિચારો એકદમ નિખાલસતાથી રજૂ કરી શકે.
રસપ્રદ.
હા, અને એનાથી ટીમમાં એકતા અને પરસ્પર વિશ્વાસ વધ્યો.
પછી જોર્ડનની નિવૃત્તિ આવી, પછી પાછા આવ્યા અને ડેનિસ રોડમેન જેવા અત્યંત તરંગી કહી શકાય એવા ખેલાડી ટીમમાં આવ્યા. આ બધું જેક્સને કેવી રીતે સંભાળ્યું હશે, ખાસ કરીને રોડમેનને? એ તો બહુ અઘરું કામ હશે.
રોડમેનનું ઉદાહરણ તો જેક્સનની ફિલોસોફીનું ઉત્તમ પ્રતિબિંબ છે એમ કહી શકાય. રોડમેન એટલે નિયમો તોડવા માટે જાણીતા હતા.
હા હા.
જેક્સને એમને સજા કરવા કે બદલવાનો પ્રયાસ કરવાને બદલે એમને સમજવાનો પ્રયાસ કર્યો. એમણે રોડમેનની જરૂરિયાતો પ્રત્યે કરુણા બતાવી, એમને થોડી છૂટછાટ આપી, પણ સાથે સાથે ટીમ પ્રત્યેની એમની જવાબદારીનું ભાન પણ કરાવ્યું.
અને એ અભિગમ કામ કરી ગયો.
બિલકુલ કામ કરી ગયો. રોડમેને ટીમને બીજી થ્રીપીટ 1996-98 જીતાડવામાં બહુ મોટી ભૂમિકા ભજવી.
અદ્ભુત. 6 રિંગ્સ શિકાગો સાથે જીત્યા પછી તેઓ ગયા લોસ એન્જલસ લેકર્સ, અને ત્યાં શાકિલ ઓનિલ અને કોબી બ્રાયન્ટ, બે મહાકાય અહંકાર ધરાવતા સુપરસ્ટાર્સ. આ પડકાર તો શિકાગો કરતા પણ મોટો હશે નહીં?
ચોક્કસપણે. શેક અને કોબી વચ્ચે આમ તો તીવ્ર સ્પર્ધા હતી અને અણબનાવ પણ ઘણો હતો. જેક્સને અહીં પોતાની મનોવૈજ્ઞાનિક સૂઝબૂઝનો પૂરો પરિચય આપ્યો. એમણે બંને સાથે અલગ રીતે વ્યવહાર કર્યો, એમની વચ્ચે સંતુલન સ્થાપવાનો સતત પ્રયત્ન કર્યો અને ટીમના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખ્યું.
અને પરિણામ?
પરિણામ લેકર્ડ સાથે વધુ એક થ્રીપીટ 2000-2002.
વાહ. જોકે પછી 2004માં ટીમ ફાઇનલમાં હારી ગઈ, અને સાંભળ્યું છે કે આંતરિક વિખવાદો પણ હતા જેના કારણે જેક્સને ટીમ છોડી દીધી. આ એમના માટે પણ એક શીખ હતી એમ કહી શકાય.
હા, બિલકુલ. એ અનુભવે એમને પોતાના પ્રભાવની મર્યાદાઓ અને પરિસ્થિતિ પર ક્યારે સંપૂર્ણ નિયંત્રણ નથી હોતું એ વાસ્તવિકતાનો અહેસાસ કરાવ્યો. પણ એક જ વર્ષ પછી તેઓ લેકર્સમાં પાછા ફર્યા.
હા, પાછા આવ્યા.
હા, આ વખતે ટીમ કોબી બ્રાયન્ટની આસપાસ રચાઈ રહી હતી, જે હવે પહેલા કરતા વધુ પરિપક્વ બન્યા હતા.
અને આ બીજા કાર્યકાળમાં એમની નેતૃત્વ શૈલીમાં શું કોઈ ફેરફાર જોવા મળ્યો?
હા, સારો પ્રશ્ન છે. જેક્સને હવે વધુ અદ્રશ્ય નેતૃત્વ અપનાવ્યું એમ કહી શકાય. એમણે ખેલાડીઓને વધુ સ્વાયત્તા આપી, જેથી તેઓ મેદાન પર જાતે નિર્ણયો લઈ શકે, સમસ્યાઓ ઉકેલી શકે. તેઓ હવે માર્ગદર્શક વધુ બન્યા, નિયંત્રક નહીં.
અને આ અભિગમ પણ સફળ રહ્યો?
હાસ્તવ, લેકર્સે 2009 અને 2010માં વધુ 2 ચેમ્પિયનશિપ જીતી. આ હતી એમની 10મી અને 11મી રિંગ.
11 રિંગ્સ, અકલ્પનીય. આ સિદ્ધિ પાછળ જે ફિલસૂફી અને મૂલ્યો રહેલા છે એ ખરેખર સમજવા જેવા છે. શું આપણે એના મુખ્ય સિદ્ધાંતો પર થોડી વધુ વાત કરી શકીએ? મને એમાં બહુ રસ પડ્યો છે.
જરૂર જરૂર. જેક્સનની ફિલોસોફીના કેન્દ્રમાં કેટલાક મુખ્ય વિચારો છે. પહેલું અને સૌથી મહત્વનું, અંદરથી નેતૃત્વ, લીડ ફ્રોમ ધી ઇનસાઇડ આઉટ. એટલે કે નેતાને પોતાની આંતરિક સ્થિતિ, એની શાંતિ, એની સ્વજાગૃતિ, એની સીધી અસર ટીમ પર પડે છે.
બરાબર.
બીજું, વર્તમાન ક્ષણમાં જાગૃતિ, એટલે કે માઇન્ડફુલનેસ. તણાવપૂર્ણ પરિસ્થિતિમાં ભૂતકાળ કે ભવિષ્યની ચિંતા કર્યા વગર ફક્ત વર્તમાન ક્ષણ અને પોતાના શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને શાંત રહેવાની અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા. એક શ્વાસ એક મન, એવું એ કહેતા.
અને ત્રીજું, જે કદાચ સૌથી અઘરું છે, અહંકારથી પર થવું, ટ્રાન્સેન્ડિંગ ઈગો. ખાસ કરીને સુપરસ્ટાર્સને સમજાવવું કે ભાઈ, ટીમની સફળતા જ તમારી વ્યક્તિગત મહાનતાને સાચા અર્થમાં પ્રકાશિત કરશે. હુંને બદલે આપણે પર ભાર મૂકવો.
ચોક્કસ. અને ચોથું છે સિસ્ટમ વિચારસરણી, સિસ્ટમ્સ થિંકિંગ. ટીમને એકબીજા સાથે જોડાયેલી એક વ્યવસ્થા તરીકે જોવી, જ્યાં દરેક ભાગ મહત્વનો છે. પેલું ટ્રાયેંગલ ઓફેન્સ આનું જ ઉદાહરણ હતું.
હા.
પાંચમું, કરુણા, કમ્પેશન. ખેલાડીઓની માત્ર શારીરિક નહીં પણ એમની માનસિક અને ભાવનાત્મક જરૂરિયાતોને પણ સમજવી અને એ મુજબ વર્તવું, જેમ એમણે રોડમેનના કિસ્સામાં કર્યું હતું. આનાથી વિશ્વાસ વધે છે, વફાદારી વધે છે.
છઠ્ઠું, જે એમણે લેકર્સના બીજા કાર્યકાળમાં વધુ અપનાવ્યું, અદૃશ્ય નેતૃત્વ, ઇનવિઝિબલ લીડર, એટલે કે ખેલાડીઓને એટલા સક્ષમ બનાવવા કે નેતાની સતત હાજરી વિના પણ તેઓ સારું પ્રદર્શન કરી શકે, એમને એમ્પાવર કરવા.
બરાબર. અને છેલ્લું, સાતમું, પ્રવાસ જ ઇનામ છે. ધ જર્ની ઇઝ ધ રિવોર્ડ. પરિણામ, જેમ કે રિંગ, કરતા પ્રક્રિયા પર, રોજની મહેનત પર, સાથીઓ સાથેના સંબંધો પર અને પડકારોનો સામનો કરવામાં સાચો આનંદ અને સંતોષ શોધવો. આ બધા સિદ્ધાંતો આમ જો તો કાગળ પર બહુ સારા લાગે, પણ વાસ્તવિક દુનિયામાં, ખાસ કરીને હાઈ સ્ટેક પ્રોફેશનલ સ્પોર્ટ્સ જેવી જગ્યાએ, એને લાગુ કરવા અતિશય અઘરા છે.
સાચી વાત છે. અને એટલે જ ચાલો જેક્સનની કારકિર્દીના ત્રણ એવા નિર્ણાયક પ્રસંગો જોઈએ જે આ ફિલોસોફીને ખરા અર્થમાં જીવંત કરે છે. પહેલો પ્રસંગ તો મને લાગે છે માઇકલ જોર્ડનને ટ્રાયેંગલ ઓફેન્સ માટે મનાવવાનો જ ગણાય નહીં.
બિલકુલ. 1991માં પહેલી પ્રથમ ચેમ્પિયનશિપ પહેલાં જેક્સનનું મુખ્ય કામ જ એ હતું કે જોર્ડનને વ્યક્તિગત રમતથી ઉપર ઉઠીને સિસ્ટમ પર ભરોસો કરવા માટે તૈયાર કરવા. અને આ ખાલી વ્યૂહરચનાનો બદલાવ નહોતો, ખબર છે, આ જોર્ડનની માનસિકતાનો બદલાવ હતો.
હા, એ સમજાય છે.
જ્યારે જોર્ડને આ વાત સ્વીકારી, ત્યારે જ બુલ્સ એક અજેય ટીમ બની શકી. આ જેક્સનના અભિગમની પહેલી અને કદાચ સૌથી મોટી જીત હતી. એમણે સાબિત કરી દીધું કે એમનો રસ્તો સાચો છે.
બીજો મહત્વનો પ્રસંગ કદાચ ડેવિસ રોડમેન સાથેનો એમનો વ્યવહાર. એક એવો ખેલાડી જેને કોઈ કાબૂમાં ન રાખી શકતું હોય એવું લાગતું હતું.
હા, પેલી બીજી થ્રીપીટ દરમિયાન જેક્સને રોડમેનને નિયંત્રિત કરવાની કોશિશ કરવાને બદલે એમની જે અદ્ભુત શક્તિઓ હતી, રિબાઉન્ડિંગ, ડિફેન્સ, એને ટીમ માટે વાપરવાનો રસ્તો શોધી કાઢ્યો.
કેવી રીતે?
એમણે રોડમેનની વિચિત્રતાઓને સ્વીકારી લીધી, એમની સાથે સહાનુભૂતિ દર્શાવી અને એમને મહત્વનો અનુભવ કરાવ્યો. એમને સમજ્યા અને બદલામાં રોડમેને ટીમને પોતાનું સર્વશ્રેષ્ઠ આપ્યું. આ બતાવે છે કે કરુણા અને સમજણ દ્વારા કેટલા જટિલ વ્યક્તિત્વોને પણ સફળતાપૂર્વક સંભાળી શકાય છે, નિયંત્રણથી નહીં પણ સમજણથી.
અને ત્રીજો પ્રસંગ લેકર્સમાં શેકિલ ઓનીલ અને કોબી બ્રાયન્ટ વચ્ચેના સંઘર્ષનું સંચાલન. બે યુવાન મહત્વાકાંક્ષી સુપરસ્ટાર્સ એક જ ટીમમાં, બંનેને નંબર વન બનવું હતું.
એ પરિસ્થિતિ તો અત્યંત નાજુક હતી. જેક્સને બંનેની જરૂરિયાતો અને એમના અહંકારને બરાબર સમજ્યા. એમણે બંને સાથે અલગ અલગ રીતે સંવાદ કર્યો. ક્યારેક મધ્યસ્થી બન્યા, ક્યારેક પડકાર ફેંક્યો. પણ એમનું લક્ષ્ય સ્પષ્ટ હતું, બંનેની પ્રતિભાનો ઉપયોગ ટીમની જીત માટે કરવો.
અને એ કરી બતાવ્યું.
હા, આ માટે જે મનોવૈજ્ઞાનિક કુશળતા અને અનુકૂલન ક્ષમતા જોઈએ તે જેક્સનમાં ભરપૂર હતી. અને પરિણામે લેકર્સે ફરીથી થ્રીપીટ હાંસલ કર્યું. આ એમની કુશળતાનો પુરાવો છે.
આ બધી વાતો સાંભળીને ખરેખર એવું લાગે છે કે ફિલ જેક્સનના જીવન અને એમના કામમાંથી માત્ર કોચ કે લીડર જ નહીં, પણ આપણે સૌ સામાન્ય માણસ પણ ઘણું બધું શીખી શકીએ છીએ.
ખંડિત વાંવ્યું. ચોક્કસ. આપણે સૌ આપણા જીવનમાં, કામ પર હોઈએ કે સંબંધોમાં, અહંકારનો સામનો તો કરીએ જ છીએ, આપણો પોતાનો અને બીજાઓનો પણ.
હા, એ તો છે જ.
જેક્સન શીખવે છે કે એને દબાવવાને બદલે કેવી રીતે સમજવો અને એને યોગ્ય દિશા આપવી. બીજું, માઇન્ડફુલનેસ. આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં વર્તમાન ક્ષણમાં સ્થિર રહેવાની કળા, એ તણાવ ઘટાડવામાં અને ધ્યાન કેન્દ્રિત કરવામાં ખરેખર મદદરૂપ થઈ શકે છે.
અને એ પણ શીખવા મળે છે કે વિશ્વાસ અને પેલી મનોવૈજ્ઞાનિક સલામતી, સાયકોલોજિકલ સેફ્ટી, એ કોઈ પણ ટીમ હોય કે સંબંધો હોય એનો પાયો છે. જ્યારે લોકો સુરક્ષિત અનુભવે છે ત્યારે જ તેઓ ખુલ્લીને વાત કરી શકે છે, જોખમ લઈ શકે છે અને પોતાનું શ્રેષ્ઠ આપી શકે છે.
બરાબર. અને હા, પેલી વાત, પરિણામની બહુ ચિંતા કર્યા વગર પ્રક્રિયાનો આનંદ માણવો. સફળતા મળે કે નિષ્ફળતા એ તો પ્રવાસનો ભાગ છે, પણ જો પ્રવાસ પોતે જ સંતોષકારક હોય તો પરિણામ ગમે તે આવે, હતાશા ઓછી થાય છે. જેક્સનનો 2004નો અનુભવ એ જ બતાવે છે કે નિષ્ફળતામાંથી પણ શીખીને આગળ વધી શકાય છે. સ્થિતિસ્થાપકતા.
અને અંતે કદાચ સૌથી મોટી વાત, સાચું નેતૃત્વ એ નિયંત્રણ કરવા વિશે નથી, પણ બીજાને એમની ક્ષમતાઓ વિકસાવવા માટે સશક્ત બનાવવા વિશે છે. ઇમ્પાવર કરવું.
બરાબર કહ્યું. આ બધા ખૂબ જ માનવીય પાઠ છે, જીવનના પાઠ.
તો આટલી વિસ્તૃત અને રસપ્રદ ચર્ચાના અંતે જો આપણે ત્રણ મુખ્ય શીખ તારવવી હોય આ પુસ્તકમાંથી અને જેક્સનના જીવનમાંથી, તો તે કઈ હોઈ શકે? ચાલો ભાવનાત્મક સમજથી શરૂ કરીએ.
ભાવનાત્મક સમજ, ઇમોશનલ ઇનસાઇટ. મને લાગે છે કે સૌથી મોટી ભાવનાત્મક સમજ એ છે કે સાચી સફળતા અને ઊંડો સંતોષ ફક્ત બાહ્ય સિદ્ધિઓ જેમ કે પેલી ચેમ્પિયનશિપ રિંગ્સ એમાં જ નથી હોતો, પણ એ પ્રક્રિયામાં, સહિયારા પ્રયાસમાં અને સાથીઓ સાથેના જોડાણમાં રહેલો છે. આંતરિક સુમેળ અને સામૂહિક અનુભવ, એ જ વાસ્તવિક પુરસ્કાર છે.
ખૂબ સરસ. હવે બૌદ્ધિક સમજની વાત કરીએ. ઇન્ટેલેક્ચ્યુઅલી શું શીખવા મળે?
બૌદ્ધિક સમજ, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ. બૌદ્ધિક રીતે જોઈએ તો માઇન્ડફુલનેસ, કરુણા અને સિસ્ટમ વિચારસરણી જેવા આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો માત્ર અમૂર્ત ખ્યાલો નથી. જેક્સને સાબિત કર્યું કે તે અત્યંત સ્પર્ધાત્મક અને દબાણયુક્ત વાતાવરણમાં પ્રદર્શન સુધારવા, જટિલ વ્યક્તિત્વોને સાંકળવા અને સ્થિતિસ્થાપક ટીમો બનાવવા માટેના એકદમ વ્યવહારુ સાધનો છે. એમણે બતાવ્યું કે આ પ્રાચીન જ્ઞાન આધુનિક પડકારો ઉકેલવા માટે કેટલું શક્તિશાળી હોઈ શકે છે.
અને છેલ્લે સાર્વત્રિક સમજ, યુનિવર્સલ ઇનસાઇટ, જે બધાને લાગુ પડે.
સાર્વત્રિક સમજ, યુનિવર્સલ ઇનસાઇટ. સૌથી સાર્વત્રિક પાઠ એ છે કે શ્રેષ્ઠ નેતૃત્વ એ બીજા પણ નિયંત્રણ મેળવવાથી નથી આવતું, પણ એમને પોતાની મર્યાદાઓ ઓળંગીને શ્રેષ્ઠ બનવા માટે પ્રેરિત અને સશક્ત કરવાથી આવે છે. આવું નેતૃત્વ ભય પર નહીં, પણ સહાનુભૂતિ, વિશ્વાસ અને પરસ્પર સન્માન પર આધારિત હોય છે. અને આ સિદ્ધાંત રમતના મેદાનથી લઈને ઓફિસ અને ઘર સુધી જીવનના દરેક પાસામાં લાગુ પડે છે.
ખૂબ જ પ્રેરણાદાયક વાત. જેક્સને સુપરસ્ટાર્સ અને મોટા અહંકારને સફળતાપૂર્વક સંભાળ્યા એ આપણે જોયું, પણ અહીં એક વિચાર આવે છે. શું એમની આ અદૃશ્ય નેતૃત્વ અને માઇન્ડફુલનેસ આધારિત શૈલી એવી ટીમમાં પણ એટલી જ અસરકારક સાબિત થઈ શકે જ્યાં કોઈ સ્પષ્ટ સ્ટાર ખેલાડી ન હોય, જ્યાં પ્રતિભાનું સ્તર કદાચ વધુ સામાન્ય હોય? શું આ સિદ્ધાંતો ખરેખર સાર્વત્રિક રીતે દરેક પરિસ્થિતિમાં લાગુ પડે છે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.